આવેશ મર્યાદા ચૂકે છે, ક્રોધ આવો નવો જ હોય, ક્રોધ ક્રોધ પણ માણસને વિવશ કરી નાખતો હોય, પોતાની મર્યાદાથી બહાર ફેંકાઈ જાય ત્યારે વ્યક્તિ બધી જ બાબતો આમ તોડી ભાગીને ફેંકીને ખુલ્લા મેદાનમાં આવી જતો હોય આવેશ. એમ કઈ કઈ આજે આવેશના ખુલ્લા મેદાનમાં, અને જયારે માણસ ખુલ્લા મેદાનમાં બકવાસ કરે ને ત્યારે કોઈ હદ ના હોય, કોઈ મર્યાદા ના હોય, બિલકુલ બેફામ જ. તો આગળ કહ્યું, રોતાઈ આ રોદડ તો આ તમારી છોડો, હોય કે ખેમ કુશળ રોતાઈ. રોદડ માણસના જીવનની અંદર કઈ કુશળ ક્ષેમ હોઈ શકે ખરા? અને છેલ્લે કહ્યું, છાડહું બચન. આજે સત્યસંગ કહીને વાત કરી હતી, પ્રાણ જાય બર બચન જાય, બધી બહુ વાતો બડાઈઓ હાકી તમે તો મને ખુશ કરવા માટે. પણ હવે તમને છેલ્લું કહી દઉં છું, છાડહું બચન. ક્યાં તો કહી દો કે મારે નથી આપવું, મેં આપ્યું જ નથી. છાડહું બચન કે ધીરજ ધરવું, કે ક્યાં તો પછી થોડીક ધીરજ ધારણ કરો, આવા કાયર ના થઈ જાઓ. જની અબલા કાયર થઈને શબ્દ બહુ જુદો થાય, આપણે નથી કરવાનો. આપણે એટલે સુધી રાખી છે, જની અબલા જીમી કરુણા કરો. આ બૈરાની માફક રડવાનું છોડી દો. જીમી અબલા બસ કરુણા, ક્યાં તો આપવાનું વચન છોડી દો, ધીરજ રાખો. અને આ તમને શોભતું નથી, તમે રાજા છો, તમે વીર છો. આ કાયરની માફક રડો છો એ તમને જરાય શોભતું નથી, અને એટલા માટે કહ્યું કે એને છોડો. અને તમારી જાતને સાવ હીણી ના બતાવશો. યાદ રાખજો, આટલી વસ્તુ જે છે ને એ ક્ષણભંગુ, આવવાના અને જવાના. સંબંધો તો યાત્રીના વટે માર્ગે કોઈ મળી જાય, ચાલતા ચાલતા વાતો કરીએ, એનું સ્થળ આવે એટલે છૂટો પડે, આપણું સ્થળ આવે એટલે આપણે છૂટા પડે. કે ગમે એટલું આપણું માનેલું હશે પણ કોઈ કોઈનું નથી તન, આ શરીર. સમય પૂરો થશે એટલે છોડીને છોડવું જ પડશે, ગમે એટલું જતન કર્યું હશે, ગમે એટલા લાડ લડાયા હશે, ગમે એટલું શણગારીને સજાવ્યું હશે, આ શરીરથી ગમે એટલું ખાધું પીધું સુખ ભોગ્યું હશે, તો પણ એ આખરે તો છોડવાનો વારો આવવાનો. તો આ તન એ નાશવંત ક્ષણભંગુર, અને એક વાર એક દિવસ આપણે એને છોડવાનું છે જ. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ, જે જન્મે છે એ મરવાનો ચોક્કસ છે જ. આ શરીરનો એક દિવસે નાશ થવાનો છે, થવાનો છે, થવાનો. કઈ કઈ પોતાનામાં જે કઈ સમજ છે એને વ્યક્ત કરે છે, પણ એની અંદર આવેશ ને આક્રોશ છે. કઈ સૌમ્યતા કે ઉપદેશાત્મક સાત્વિકતા નથી. પછી આ બધું તમે જે કરો છો, ધીરજ રાખો, ક્યાં તો વચન પાછું ખેંચી લો, આમ રડો માં. આજે કઈ છે બધું જ નાશવંત ને ક્ષણભંગુર છે, તખલા જેવું છે, તૃણસમ. આ બધું જ તખલાની માફક છે, તખલું એની કઈ કિંમત. એક તરણું હોય, સુકાઈ જાય, ઉડી જાય, બળી જાય, પગમાં ઠોકરો એ ખાયા કરે, ક્યાંક ધૂળમાં પડ્યું હોય, ત્રણ સમ આ બધા તખલા જેવા તણખલા જેવા છે. જેમ ઘરમાં તળખલા હોય તો વારી જોડીને બહાર ફેંકી દઈએ, ચકલા લાયા હોય તળખલા માળો બનાવવા, એને માળો બનાવવો હોય પણ આપણે મન તળખલા હોય આપણે લઈને બહાર ફેંકી. આ શું કચરો કરે છે આ ચકલા? છોકરાએ ઘડી બહાર રમતા રમતા કઈ કાગરિયા હરેકડા ઘરમાં ભેગા કરાવે કાંકરા ને જપતો નથી, બધો કચરો લઈને આવું છું કરીને લઈને એનું બધું બહાર ફેંકી દે પેલા રડાવે. પણ આખી જિંદગી તમે આ કાકરા કાગરિયા તમે ભેગા કરવા માટે દોડાદોડ કરો છો તો ભગવાન તમને સજા નહીં કરે? તૃણ સમ આ બધા જ તખલા સમાન છે. શું? તન, તીય, પોતાનું શરીર, અરે પત્ની, પછી તનય, સંતાનો, આ ઘર, આ પૈસો, અને જે કઈ ખેતર કે જમીન રાખેલી છે બધા જેટલી સંપત્તિ છે તમારી એ બધી જ. તનુ ધનુ ધરની ધામ ધન, આ જે છે બધા જ ગમે એટલા ભેગા કર્યા હશે, મોટા ડુંગર ભેગા કર્યા હશે, પણ એ બધાને તખલાની માફક એક વાર છોડીને જવું પડશે. સત્ય સંગ કહું, હું સત્ય કહું છું, સત્ય હકીકત કહું છું કે આ બધું જ એક દિવસ એવો આવશે મૃત્યુનો, તન ધન ધામ ધણી પતિ પત્ની શરીર બધા જ આમ એક જ સેકન્ડમાં મૂકીને નીકળી જવાનું, ચાલ્યા જવું પડશે. ગમે એટલું સાચવ્યું હશે, ગમે એટલું ભેગું કર્યું હશે, પણ બધા એની ક્ષણભંગુરતા છે. સમજો રાજન, આમ ધીરજ ધારણ કરો. તમે જે પૈસાને માટે, જે પત્નીને માટે, જે જે પુત્રને માટે રડી રહ્યા છે, આ રાજ અયોધ્યાનું, એનો એનો ખજાનો, એની જમીન મારે રામને સોંપી છે, રામને, ભરતને સોંપીને રામને માટે જે કે એ તમારાથી સહન નથી થતું, એટલા માટે જ રડો છો ને? એક નિર્ણય બદલ્યો છે અને બીજો એક નિર્ણય બદલાતો નથી, એને કારણે આખી પરિસ્થિતિ ઉભી થઈ છે. અરે આજે નહીં તો કાલે છોડવાનો વારો તો આવશે જ, છોકરાએ છોડવા પડશે. માટે વચન પાળો, ક્યાં તો તમારા રામને વનમાં મોકલો. આ બધા કઈ સાથે કશું આવવાનું નથી. તનુ ધનુ ધરની, તનુ તિય, તને ધામ ધન ધરની, ગમેટો મોટલો બંગલો બાંધ્યો છે કરોડોનો, કઈ સાથે છાતીએ બાંધીને કઈ લઈ જવાનું નથી જ. સત્ય સંગ, સત્ય વસ્તુ છે આ બધાને. આપણા શાસ્ત્ર એ સત્ય જ્ઞાન જનક છે, એ સાચી સમજણે આ બધાને કચરાના તખલાની માફક ગણેલી છે. આ બધા તમે તખલા બધા તૃણ એટલે તળખ, એ કોઈ વશાત્મા નથી. આત્મા સર્વતંત્ર સ્વતંત્ર છે. આ બધા જ બંધનો છોડીને એની મેં તો ચાલી નીકળશે, એને કશા જ નહીં પડી નથી. એને પોતે જે શરીરમાં રહ્યો છે 50, 50, 50, 60, 70, 80, 90 વર્ષ સુધી, એ શરીરની અંદર એને ઘણી બધી સગવડો ભોગવી, ઘણું બધું ખાધું પીધું, સુખ 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 આનંદ કર્યો, પણ જયારે એમાંથી નીકળીને ચાલ્યો જાય ને ત્યારે પાછું વાળીને સહેજે કોઈ દિવસ જોવા નથી આવ્યો, કોઈનો નથી આવ્યો. કદાચ ભાડવા તરીકે રહ્યા છીએ કોઈ ગામમાં કોઈ ઘરમાં, તો ફરતા ફરતા જે આ ઘર હતું એમાં આપણે રહેતા હતા, એમાં તારો જન્મ થયેલો બતાવવા માટે, આ ઘરમાં આટલા વર્ષ રહેતા હતા, છોડી દીધા પછી અહીંયા અગાડી આ ચેતના આત્મા છે ને, એટલું યાદ રાખજો. ગમે એટલું સાચવ્યું હશે, શરીર ભોગ્યા હશે, પણ જયારે નીકળી જશે ને ત્યારે ફરી એક સેકન્ડ માટે પાછું વાળીને જોવા આવવાનું નથી. આ ક્ષણભંગુરતા છે, આ તૃણ સમ એટલે કચરા સમાન છે. પછી એ શરીર કચરો, એનો નિકાલ કરવો રહ્યો, એનો નિકાલ કરો. અને સંપત્તિ હશે તે પાછળ વાળા જે બધા હશે, તમારે નવી આલવાની ઈચ્છા હોય એવા બધા વેચવું. સત્ય સંગ સબ ત્રણ સમ, આ બધું તુચ્છ છે. જીવનની આગળ, તમારા વચનની આગળ, ધર્મની આગળ આ બધું તુચ્છ છે. એટલે કહ્યું રાખવ વચન કે ધીરજ ધરવ, છાણવ વચન. જ્યાં તો તમારું આપેલું એમ કહી લો, મેં નથી આપ્યું, મારે નથી આપવું એમ કહી દો, અને તો ધીરજ ધારણ કરો. આપવાની બાબતમાં સ્પષ્ટ કરી દો, હવે કહી દો કે મેં નથી આપ્યું. હરિશ્ચંદ્ર ની પાછળ વિશ્વામિત્ર કેટલું પડ્યા છે. હરિશ્ચંદ્ર બોલ કે મેં હું આ બોલ્યો જ નથી, તો હમણાં ના કે છે મહારાજ હું બોલ્યો છું, મારા સત્યને હું પાડીશ. એ હરિશ્ચંદ્ર આટલા દુઃખ ભોગવ્યા સત્યને કારણે, સત્યને માટે. કઈ કઈ એ વાતને હરિશ્ચંદ્ર ને પોતાના વંશમાં છે ને, રઘુવંશ ની અંદર છે હરિશ્ચંદ્ર. ઓ કે છે કે જુઓ હરિશ્ચંદ્ર એ આમ વચન પાળેલું હતું ધર્મને માટે, ધર્મ પાળો. ક્યાં તો તમે આ વચન આપ્યું છે છોડી દો કે ધર્મને હું બાજુએ મૂકી દઉં છું, ને બે મૂકી દઉં, અને ક્યાં તો ધીરજ ધરો, ક્યાં તો ધીરજ ધારણ કરો. કેમ આમ કઈ કઈ જયારે વાસ્તવિકતા ને બોલે છે, સમજાવે છે, તે વખતે મહારાજ દશરથજી પણ સમજી ગયા. અને સમજતા દશરથજી બોલે છે, મર્મ વચન સુની રાવ. આ બધા માર્મિક વચનો, તીખા માર્મિક, ઉપદેશાત્મક નહીં પણ ઘાતક, કઠોર વાણી વાળા જે ગુસ્સામાં નીકળેલા વચનો છે એ સાંભળીને રાજા વિચારવા લાગ્યા. અને પછી મનોમન કે છે, કહું કશું દોષ નતો. રાજા કે છે, કરે કઈ કઈ રાણી, તારો કોઈ દોષ, તારો કોઈ અપરાધ નથી. બસ હવે હું સમજી ગયો, તારો અપરાધ છે જ નહીં, તને જે ભૂત વળી ગયું છે. લાગ્યું દોહી પિશાચ, તને ભૂત વળી ગયો, એ પરિસ્થિતિ આવીને ઉભેલી છે, અને એ પ્રેત ચોક્કસ મારું કાળ બનીને રહેશે. માનહુ જિમ કાલ કહાવત, બસ મારું મોત, તારું એ પિશાચ. ઘણી વાર માણસને વળગાટ વળગે ને તો એને લઈને જાય, કોઈ પણ વળગાટ, માનસિકતાની વળગાટ કોઈ પણ ઉભી થઈ હોય કે માણસને ખતમ કરી નાખે, માની પૂરો કરી નાખે. એટલે કઈ કઈ ને કહ્યું કે તને જે વળગાટ છે, વૈચારિક વળગાટ, વિચારનો વળગાટ એવો વળગ્યો છે, એ પિશાચની માફક તને નહીં છોડે, અને મારો કાળ, મારું મૃત્યુ થઈને રહેશે, એટલે આમાં તારો કોઈ દોષ નથી, તારો કોઈ અપરાધ નથી, હું સમજી ચૂક્યો છું. હવે મારે વધારે તને કંઈ જ કહેવું નથી, અને જે છે એ મારી પરિસ્થિતિ હું સમજી ગયો છું. ઘણી વાર સામેથી કહ્યું કે તારો કોઈ દોષ નથી, બસ હું સમજ, મારું નિમિત્ત હતું, મારું આઈ બનવું, તારો કોઈ દોષ નહીં. એક માજી હતા, એના દીકરાને ફાંસીની સજા થઈ. છેલ્લે એની મા આવીને કહે છે, મારે કઈક કહું છે, કેવું છે? કે છે, ન્યાયાધીશ સાહેબ, મારે કઈક વાત કરવી છે. એટલે માજીને પછી, ઘરડા માજી હતા, ખાસી ઉંમર થઈ ગયેલી 90-95 ની, ઉભા રાખ્યા, બોલો કે શું કેવું છે? બાકી તમારે ન્યાયાધીશ સાહેબ, મારો છોકરો આવો છે જ નહીં, હતો જ નહીં, અને આવું કરે જ નહીં, એ તો પેલાનું આવી રહ્યું હશે ને, એટલે મારો છોકરો નિમિત્ત બન્યો. મારો છોકરો ફોન કરે જ નહીં, પણ તો પેલાનું આઈ બન્યું હશે, આવી રહ્યું હશે, એટલે મારો છોકરો નિમિત્ત બન્યો. એમ મહારાજ દશરથજી પણ રાણીને કહે છે, રાણી તારો કોઈ દોષ નથી, બસ હવે મારું કાળ નજીક આવી ગયો છે ને, એટલે તને નિમિત્ત બનાવ્યું એવું લાગે છે. સાધની માં ફક્ત બોલી રહી છું, હું સમજી ચુક્યો છું તારો અપરાધ છે જ પણ નથી. કેવી મનને વાળી લેવાની એક સરસ મજાની